સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. અટલ પેન્શન યોજનાને વર્ષ 2030-31 સુધી લંબાવાઈ, કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય. કેન્દ્રીય મંત્રીમંડળે ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક સિડબીને 5,000 કરોડ રૂપિયાની ઇક્વિટી સહાયને મંજૂરી આપી. સર્વોચ્ચ અદાલત અરવલ્લી પર્વતમાળામાં ખાણકામ અને પાસાઓની વ્યાપક તથા તપાસ માટે નિષ્ણાતોની સમિતિ બનાવશે. દાવોસમાં WEFને સંબોધતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે AIને નિયમિત કરવા ટેકનિકલ કાયદાકીય દ્રષ્ટિકોણ અપનાવવો પડશે. નાગપુરમાં રમાતી T20 ક્રિકેટમાં ભારત સામેની મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતી બોલિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે આજે અટલ પેન્શન યોજનાને વર્ષ 2030-31 સુધી લંબાવી દીધી છે, તેમજ પ્રચાર અને વિકાસલક્ષી કાર્યો માટે નાણાકીય સહાયમાં પણ વધારાને મંજૂરી આપી છે. આ યોજના મે 2015માં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને વૃદ્ધાવસ્થામાં આવક સુરક્ષા પૂરી પાડવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી. સાંભળીએ એક અહેવાલ.
आज नई दिल्ली में प्रधानमंत्री नरेंद्र मोदी की अध्यक्षता में हुई मंत्रिमंडल की बैठक में ये निर्णय लिया गया. ये योजना मई 2015 में असंगठित क्षेत्र के श्रमिकों को वृद्धावस्था में आय सुरक्षा प्रदान करने के उद्देश्य से शुरू की गई थी. ये योजना 60 वर्ष की आयु के बाद प्रतिमाह 1,000 से 5,000 रुपए तक की न्यूनतम गारंटीकृत पेंशन प्रदान करती है. ये लाभार्थी के योगदान पर निर्भर करती है. अंकित और दीपेंद्र की रिपोर्ट के साथ समाचार कक्ष से जागृत શર્મા.
કેન્દ્રીય મંત્રીમંડળે ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક સિડબીને 5,000 કરોડ રૂપિયાની ઇક્વિટી સહાયને પણ મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાતા અંદાજે 25 લાખથી વધુ નવા સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ MSME લાભાર્થીને લાભ થઈ શકે છે. આ રોકાણ બાદ નાણાકીય સહાય મેળવનારા MSMEની સંખ્યા નાણાકીય વર્ષ 2025ના અંત સુધીમાં 76 લાખથી વધીને નાણાકીય વર્ષ 2028ના અંત સુધીમાં 1 કરોડને પાર પહોંચવાની શક્યતા છે. 30 સપ્ટેમ્બર 2025 સુધી ઉપલબ્ધ નવા આંકડાઓ મુજબ 6 કરોડ 90 લાખ MSME દ્વારા 30 કરોડ 16 લાખ રોજગારીનું સર્જન કરાયું. તેના આધારે નાણાકીય વર્ષ 2027-28ના અંત સુધીમાં 1 કરોડ 12 લાખ રોજગારીનું સર્જન અને 25,74,000થી વધુ MSME લાભાર્થીઓ જોડાવાની સંભાવના છે. સર્વોચ્ચ અદાલતે આજે જણાવ્યું કે તે અરવલ્લી પર્વતમાળામાં ખાણકામ અને તેને સંબંધિત પાસાઓની વ્યાપક તથા સર્વાંગી તપાસ માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતોની એક સમિતિ બનાવશે. અદાલતે જણાવ્યું કે ગેરકાયદે ખાણકામથી ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થઈ શકે છે. ન્યાયમૂર્તિ સૂર્યકાંત, ન્યાયાધીશ જોય માલ્યા બાગચી અને વિપુલ એમ પંચોલીની પીઠે એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટી અને MX ક્યુરી કે પરમેશ્વરને 4 સપ્તાહમાં ખાણકામમાં નિપુણતા ધરાવતા પર્યાવરણવિદ અને વૈજ્ઞાનિકોના નામ સૂચવવા નિર્દેશ આપ્યો છે. પીઠે જણાવ્યું કે સમિતિ સર્વોચ્ચ અદાલતના નિર્દેશ અને અવલોકન હેઠળ કામ કરશે. અદાલતે આ અંગે પોતાના પહેલાના આદેશને પણ લંબાવ્યો છે, જેમાં અરવલ્લી પર્વતમાળા અને પર્વતમાળાઓની એક સમાન વ્યાખ્યાને સ્વીકારતા 20 નવેમ્બરના નિર્દેશોને સ્થગિત રખાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગીતા પ્રેસ દ્વારા પ્રકાશિત કલ્યાણ પત્રિકાને ભારતની સાંસ્કૃતિક ચેતનાનો મજબૂત આધાર ગણાવી. તેમણે કહ્યું કે ગીતા પ્રેસ લાભ કમાવા માટે કામ નથી કરતું, તે તો આવનારી પેઢીઓને માર્ગદર્શન આપે છે. ઉત્તરાખંડના ઋષિકેશમાં આજે ગીતા પ્રેસની માસિક પત્રિકા કલ્યાણના શતાબ્દી અંકના વિમોચન સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું, કલ્યાણ માત્ર એક પત્રિકા નહીં પણ ભારતની આધ્યાત્મિક ચેતનાની માર્ગદર્શક શક્તિ પણ છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, કૃત્રિમ બુદ્ધિમત્તા AIને નિયમિત કરવા માત્ર કાયદાનો જ પ્રયોગ નહીં પરંતુ ટેકનિકલ કાયદાકીય દ્રષ્ટિકોણ પણ અપનાવવો પડશે. સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચ WEFને સંબોધતા તેમણે આ વાત કહી હતી. શ્રી વૈષ્ણવે ડીપ ફેક જેવી સમસ્યાઓને પહોંચી વળવા મજબૂત ટેકનોલોજી ઉપકરણોની જરૂરિયાત પર પણ ભાર આપ્યો હતો. તેમણે કહ્યું કે ભારત એવી ટેકનોલોજી વિકસાવી રહ્યું છે જેનાથી ડીપ ફેકને ઓળખી શકાય અને AI મોડેલનો પ્રયોગ કરતા પહેલા યોગ્ય સતર્કતા સુનિશ્ચિત થઈ શકે. શ્રી વૈષ્ણવે દાવોસમાં WEFમાં IBMના મુખ્ય કાર્યકારી અધિકારી અરવિંદ કૃષ્ણા અને મેટાના વૈશ્વિક બાબતોના મુખ્ય અધિકારી જોયેલ કપલાન સાથે પણ મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું હતું કે વિશ્વ ભારતને વૈશ્વિક નવીનતાના મુખ્ય ચાલક તરીકે જુએ છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે કૃત્રિમ બુદ્ધિમત્તા AIના આંતરમાળખામાં 70 અબજ અમેરિકી ડોલરના રોકાણની પુષ્ટિ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે આગામી 12 મહિનામાં વધુ 50 અબજ અમેરિકી ડોલરના રોકાણની આશા છે.
हम सभी पांच स्तरों पर काम कर रहे हैं। एप्लीकेशन स्तर पर हम संभवतः दुनिया को एआई सेवाएं प्रदान करने वाले सबसे बड़े आपूर्तिकर्ता हैं। उद्यमों के कामकाज को समझना, उनके कार्य करने के तरीके को समझना, फिर उसी के अनुसार एआई आधारित समाधान प्रदान करना अत्यंत महत्वपूर्ण है। एआई की सफल तैनाती में यही सबसे बड़ा कारक होगा, क्योंकि यहीं से निवेश के परिणाम प्राप्त होते हैं।
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય સમારોહ માટે નવી દિલ્હીના કર્તવ્ય પથ પર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના અંદાજે 10,000 જેટલા લોકો વિશેષ મહેમાન તરીકે પરેડના સાક્ષી બનશે. આ પરેડમાં દેશની સંસ્કૃતિ, સૈન્ય શક્તિ અને ગૌરવશાળી વારસાનો અનોખો સંગમ જોવા મળશે. રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું હતું કે ગ્રીનલેન્ડ ડેનમાર્કનો કુદરતી ભાગ નથી, પરંતુ તે સંસ્થાનવાદનો અવશેષ છે જે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરની ભાવનાનું ઉલ્લંઘન કરે છે.
कल एक संवाददाता सम्मेलन में श्री लावरोव ने कहा कि ग्रीनलैंड ऐतिहासिक रूप से नॉर्वे और डेनमार्क का उपनिवेश था. ये 20वीं शताब्दी में डेनमार्क का संबद्ध क्षेत्र बना. श्री लावरोव ने कहा कि संयुक्त राष्ट्र ने 17 ऐसे क्षेत्रों को सूचीबद्ध किया है जो अभी भी किसी अन्य देश के नियंत्रण में है. इस संदर्भ में उन्होंने फ्रांस और ब्रिटेन से जुड़े उदाहरण भी दिए. संयुक्त राष्ट्र सुरक्षा परिषद का स्थायी सदस्य होने के नाते रूस का ये बयान बेहद महत्वपूर्ण है, क्योंकि उसके पास वीटो पावर है. अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने ग्रीनलैंड के अधिग्रहण के कदम का विरोध करने वाले यूरोपीय देशों पर लगातार टैरिफ बढ़ाने की भी बात कही, जिससे इस क्षेत्र पर विवाद और बढ़ गया है. समाचार कक्ष से फरहत नास.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીનો આજથી પ્રારંભ થયો. મહારાષ્ટ્રમાં નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાતી આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ ભારતે 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 170 રન કર્યા છે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળ આ શ્રેણી મહત્વની છે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ મિશેલ સેન્ટનરની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરી છે. આ શ્રેણીને આગામી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICC પુરુષ T20 વિશ્વકપની તૈયારીઓ માટે મહત્વનો ભાગ પણ માનવામાં આવી રહી છે. સંતોષ ટ્રોફી ફૂટબોલ ટુર્નામેન્ટનો અંતિમ રાઉન્ડ આજે આસામમાં સિલા પથર અને ધાકુ આખાના એમ 2 જગ્યાએ શરૂ થયો. સ્પર્ધાની શરૂઆતના દિવસે 3 મેચ રમાઈ હતી. સવારના મુકાબલામાં રાજસ્થાને ધાકુઆ ખાના ખાતે ઉત્તરાખંડને 3-0 હરાવ્યું હતું. બાદમાં એ જ સ્થળે બપોરના સત્રમાં પશ્ચિમ બંગાળે નાગાલેન્ડને 4-0 હરાવ્યું. તમિળનાડુએ સિલા પથર ખાતે યજમાન આસામને 1-0 હરાવ્યું હતું. વિદ્યુત મંત્રાલયે આજે રાષ્ટ્રીય વીજળી નીતિ 2026નો નવો મુસદ્દો જાહેર કર્યો છે. તેનો ઉદ્દેશ વિકસિત ભારત 2047ના લક્ષ્યને હાંસલ કરવા માટે વીજળી ક્ષેત્રમાં પરિવર્તન લાવવાનો છે. મંત્રાલયના જણાવ્યા મુજબ આ નીતિનું લક્ષ્ય વર્ષ 2030 સુધી પ્રતિ વ્યક્તિ વીજળી વપરાશને 2000 કિલોવોટ કલાક અને વર્ષ 2047 સુધીમાં 4000 કિલોવોટ કલાકથી વધારવાનો છે. વર્ષ 2024-25માં પ્રતિ વ્યક્તિ વીજળી વપરાશ 1460 કિલોવોટનો હતો. આ નીતિ ભારતની આબોહવા પ્રતિબદ્ધતાઓ સાથે પણ સુસંગત છે, જેમાં વર્ષ 2030 સુધીમાં ઉત્સર્જન તીવ્રતામાં 45% ઘટાડો સામેલ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અટલ પેન્શન યોજનાને વર્ષ 2030-31 સુધી લંબાવાઈ, કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય. કેન્દ્રીય મંત્રીમંડળે ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક સીડબીને 5,000 કરોડ રૂપિયાની ઇક્વિટી સહાયને મંજૂરી આપી. સર્વોચ્ચ અદાલત અરવલ્લી પર્વતમાળામાં ખાણકામ અને પાસાઓની વ્યાપક તથા તપાસ માટે નિષ્ણાતોની સમિતિ બનાવશે. દાવોસમાં WEFને સંબોધતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે AIને નિયમિત કરવા ટેકનિકલ કાયદાકીય દ્રષ્ટિકોણ અપનાવવો પડશે. નાગપુરમાં રમાતી T20 ક્રિકેટમાં ભારત સામેની મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતી બોલિંગ પસંદ કરી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.